નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચારનો આજે અંતિમ દિવસ. 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 બેઠકો પર શુક્રવારે મતદાન થશે. વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત પ્રથમ અને વસુધૈવ કુટુંબકમ ભારત માટે એક જ સિક્કાની બે બાજુ છે. ભારતીય તટરક્ષક દળ અને રોયલ ઓમાન પોલીસ કોસ્ટગાર્ડ વાર્ષિક ઉચ્ચસ્તરીય બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓએ સફળતાપૂર્વક દેશના સૌથી હળવા બુલેટ પ્રૂફ જેકેટનું પરીક્ષણ કર્યું. ચીનના સાંઘાઈ ખાતે વિશ્વ તીરંદાજી સ્પર્ધાની ગઈકાલે શરૂઆત થઈ. આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગઈકાલે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું છે. આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સનો મુકાબલો. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, જે આજે પૂર્ણ થશે. મતદારોને રીઝવવા માટે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ દેશભરમાં અનેક રેલીઓ યોજી રહ્યા છે. આ તબક્કા માટે શુક્રવારે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 બેઠકો પર મતદાન થશે. આ મતવિસ્તારોમાં આજે સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર સમાપ્ત થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના સાગર અને હરદામાં જાહેરસભાઓ કરશે. તેઓ ભોપાલમાં રોડ શો પણ કરશે. તેવી જ રીતે ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં ભાજપના ઉમેદવાર નવનીત રાણાની તરફ તણફેણમાં રેલી સંબોધશે. શ્રી શાહ આજે કેરળના અલપુઝામાં એનડીએના ઉમેદવાર માટે પ્રચાર કરશે. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પણ આજે બપોરે અમરાવતી જિલ્લાના પરતવાડા ખાતે ચૂંટણી રેલીને સંબોધશે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાયનાડમાં યુડીએફ માટે પ્રચાર કરશે. કેરળના મુખ્યમંત્રી પી વિજયન સહિત ડાબેરી મોરચાના વરિષ્ઠ નેતાઓ પણ તેમના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. દરમિયાન ગઈકાલે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના જાંજગીર ચંપા લોકસભા ક્ષેત્રમાં એક જાહેરસભાને સંબોધી હતી. તેમણે રાજસ્થાનમાં ટોંક સવાઈમાધોપુર લોકસભા મતવિસ્તારના ઉનિયારા ખાતે પણ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે ગઈકાલે ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં પાર્ટીના ઉમેદવાર મહેશ શર્મા માટે પ્રચાર કર્યો હતો, તો યોગી આદિત્યનાથે મેરઠમાં પાર્ટીના ઉમેદવાર અરૂણ ગોવિલ માટે પ્રચાર કર્યો હતો. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે અલીગઢ જિલ્લામાં સપા કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવારો બિજેન્દ્રસિંહ અને હાથરસથી જસવીર વાલ્મીકી માટે રેલી યોજી હતી. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પણ પાર્ટીના ઉમેદવાર દેવવ્રત ત્યાગીના સમર્થનમાં મેરઠ જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી હતી. મધ્યપ્રદેશમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી સભાઓને સંબોધિત કરી હતી. કેરળમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈકાલે વાયનાડમાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી. તેવી જ રીતે બિહારમાં એનડીએ મહાગઠબંધન અને અન્ય પક્ષોના વરિષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રચારકો ભાગલપુર, કટિહાર, પૂર્ણિયા, કિશનગંજ અને બાંકામાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતક્ષેત્રોમાં ઉમેદવારોનું સમર્થન મેળવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે જેડીયુ ઉમેદવારના સમર્થનમાં ભાગલપુરમાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી. જેડીયુના પ્રમુખ અને મુખ્યમંત્રી નીતીશકુમારે કટિહાર અને પૂર્ણિયામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. બીજી તરફ આરજેડી નેતા તેજસ્વી પ્રસાદ યાદવે ભાગલપુર, કટિહાર અને મુંગેરમાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે છે. તેઓ આજે દહેરાદૂનમાં વન અનુસંધાન સંસ્થાન ખાતે ભારતીય વનસેવા તાલીમાર્થી અધિકારીઓના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ સમારોહમાં ઇન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડેમીના 99 જેટલા અને ભૂટાનના બે તાલીમાર્થી અધિકારીઓ એકેડેમીના 2022-2024 કોર્સ માટે સ્નાતકની પદવી મેળવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત પ્રથમ અને વસુધૈવ કુટુંબકમ ભારત માટે એક જ સિક્કાની બે બાજુ છે. તેમણે ગઈકાલે હૈદરાબાદમાં વ્યવસાયિકો અને બૌદ્ધિકોની બેઠકમાં ભારતની વિદેશ નીતિ પર પ્રવચન આપતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતીયોનું કલ્યાણ અને સલામતી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને વિશ્વ બંધુત્વ દેશની વિદેશ નીતિની વિચારધારા છે. ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત વૈશ્વિક દક્ષિણનો અવાજ બની ગયું છે અને લગભગ તમામ દેશો ભારત સાથે જોડાવા માટે રસ દાખવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડેએ કહ્યું છે કે ભારતીય સેનાનું વિઝન આધુનિક, ટેકનોલોજી સક્ષમ અને આત્મનિર્ભર ભવિષ્ય માટે તૈયાર સૈન્યમાં પરિવર્તિત કરવાનું છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં ઉચ્ચ કાર્યક્ષમતા, આત્મનિર્ભરતાથી દળોનું આધુનિકીકરણ વિષય પર સંબોધન કરતા કહ્યું કે આ પરિવર્તન રૂપરેખામાં 5 સ્તંભોનો સમાવેશ થાય છે, જેમાં દળોનું પુનર્ગઠન અને અનુકૂલન, આધુનિકીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ, તંત્રમાં સુધારો, માનવ સંસાધન વ્યવસ્થાપન અને સહયોગી દળો સાથે સંકલનને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે જ્યારે આર્થિક શક્તિ દેશના વિકાસનો સ્રોત છે ત્યારે લશ્કરી શક્તિ આપણને દેશના વિવિધ હિતોનું રક્ષણ કરવા સક્ષમ બનાવે છે. ભારતીય તટરક્ષક દળ અને રોયલ ઓમાન પોલીસ કોસ્ટગાર્ડ વચ્ચે દરિયામાં આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામનો કરવા અને પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે 5મી વાર્ષિક ઉચ્ચસ્તરીય બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. ભારત તરફથી બેઠકનું નેતૃત્વ તટરક્ષક દળના ડાયરેક્ટર જનરલ રાકેશ પાલે, જ્યારે ઓમાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્નલ અબ્દુલ અઝીઝ મોહમ્મદ અલી અલ ઝાવરીએ કર્યું હતું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ક્ષમતા નિર્માણ કાર્યક્રમ, સી રાઇડર પ્રોગ્રામના અમલીકરણ, અન્ય સહયોગી વ્યવસ્થાઓ વચ્ચે વ્યાવસાયિક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને પક્ષોએ દરિયાઈ પડકારોને પહોંચી વળવા પરસ્પર સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOએ સફળતાપૂર્વક દેશમાં સૌથી હળવા બુલેટ પ્રૂફ જેકેટ વિકસિત કર્યું છે. આ જેકેટ BIS દારૂગોળાના ઉચ્ચતમ સ્તર 6ના જોખમ સામે રક્ષણ પૂરું પાડે છે. તાજેતરમાં જ આ બુલેટ પ્રૂફ જેકેટનું ચંદીગઢ ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ જેકેટ નવા ડિઝાઇન અભિગમ પર આધારિત છે, જ્યાં નવીન સામગ્રી અને પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચીનના શાંઘાઈ ખાતે વિશ્વ તીરંદાજી કપની ગઈકાલે શરૂઆત થઈ છે. ટોચના 3 મહિલા ખેલાડી વેન્નમ સ્વામી અને પરમિતની ટીમે કુલ 2118ના સ્કોર સાથે ક્વોલિફિકેશન રાઉન્ડમાં સર્વશ્રેષ્ઠ ટીમ તરીકે સ્થાન મેળવ્યું હતું. ભારતની જ્યોતિ સુરેખા વેન્નમ મહિલાઓની કમ્પાઉન્ડ ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજા સ્થાને રહી હતી. પુરૂષોના કમ્પાઉન્ડ ક્વોલિફિકેશન રાઉન્ડમાં કોઈપણ ભારતીય ખેલાડીઓ વ્યક્તિગત ઇવેન્ટમાં ટોચના 10 સ્થાનોમાં સ્થાન મેળવી શક્યા નથી. IPL ક્રિકેટમાં લખનઉ સુપર જાયન્ટ્સે ગઈકાલે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું છે. લખનઉની ટીમે 211 રનનો લક્ષ્યાંક 19.3 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવીને હાંસલ કરી લીધો હતો. આ પહેલા પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. હાલમાં લખનઉ પોઈન્ટ ટેબલમાં 4થા સ્થાને છે, જ્યારે ચેન્નાઈ 5મા કમરે છે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં આજે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. કથિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની એક અદાલતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી આગામી 7 મે સુધી વધારી દીધી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ તિહાર જેલના સત્તાધિકારીઓને આદેશ કર્યો છે કે તેઓ અરવિંદ કેજરીવાલ તેમજ કવિતાને 7 મેના રોજ બપોરે 2 વાગે વર્ચ્યુઅલ કોન્ફરન્સિંગ દ્વારા હાજર કરે. આ પૂર્વે કોર્ટે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલની હાજરીમાં 15 મિનિટ માટે તેમની તબીબી તપાસ માટેની અરજી ફગાવી દીધી હતી. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટેનો પ્રચાર આજે અંતિમ દિવસ. 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 બેઠકો પર શુક્રવારે મતદાન થશે. વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત પ્રથમ અને વસુધૈવ કુટુંબકમ ભારત માટે એક જ સિક્કાની 2 બાજુઓ છે. ભારતીય તટરક્ષક દળ અને રોયલ ઓમાન પોલીસ કોસ્ટગાર્ડ વચ્ચે વાર્ષિક ઉચ્ચસ્તરીય બેઠક નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOએ સફળતાપૂર્વક દેશના સૌથી હળવા બુલેટ પ્રૂફ જેકેટનું પરીક્ષણ કર્યું. અને ચીનના શાંઘાઈ ખાતે વિશ્વ તીરંદાજી કપની ગઈકાલે શરૂઆત થઈ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.